भगवान वनवास की तैयारी में सीताजी पण पोतानो संग न छूटी जाए एना माटे अनेक वातो अने खूब हिम्मत थी आखरे राजपुत्री छे एटले निडर अभय एमा होय એટલે ખુમારી પૂર્વક કહી શકે કો પ્રભુ સંગ મોહી જીતવનિયા. કોણ આંખ ઊંચી કરીને મારી સમી જોવાની કોની તાકાત છે? મારા પ્રભુ મારી સાથે હોય. કોઈ પણ આસુરી વૃત્તિ મારી સામે આંખ ઊંચી કરી શકે એમ ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું આગળ કે વનની અંદર તો નિશાચરો હોય છે અને માણસોની ચોરી કરી ઉઠાવી જતા હોય છે. એના અનુસંધાનમાં સીતાજી કહે છે કે આપ સમર્થ છો, આપ સ્વયં પ્રભુ છો, પ્રાણપતિ, તો પછી મારે કોનાથી બીવાનું? સર્વ સામર્થ્ય આપની પાસે છે. સિંગ બધી સશક હંમેશા પ્રભુની પાસે હઈએ, મંદિરમાં હઈએ, દેવ સેવામાં હઈએ, કોઈક સત્સંગના સાનિધ્યમાં હોઈએ ત્યારે જરૂર જે આસુરી વૃત્તિઓ, દુરાચારી વૃત્તિઓ, માનસિક વિચારો એ પણ એકવાર તો હટી જાય અને એનામાં એટલો સરસ માનસિકતાનું વાતાવરણ ઉભું કરી દે કે એમ લાગે કે હું પોતે તપસ્વી છું, સંયમી છું, સદાચારી છું. એ ભગવાનનું સાનિધ્ય છે. તો અહીંયા સીતાજીએ પણ બહુ સ્પષ્ટ કહી દીધું જો આપ મારી સાથે છો, પછીથી પ્રાણપતિ હે નાથ, આપને હું આપના દર્શન કરતી રહીશ. સતત પ્રભુના દર્શન મનથી, દ્રષ્ટિથી, સેવાથી, કાર્યથી, તો આ શરીરની અંદર કોઈ પણ વિકૃતિ પ્રવેશી શકે નહીં. અને એને ઉદ્દેશીને, એને સંબોધીને કહ્યું પ્રો કો પ્રભુ સંગ મોહી ચિતવની. હે મીરા, રાજવૈભવ, રાજસુખ, રાજભોગો છોડી અને પ્રભુ સંગ થયા કો? ક્યારેય પણ મીરાની સામે કોઈએ આંખ ઊંચી કરીને જોયું ખરું? તો ભગવાન શ્રી સ્વયં છે. નરસિંહ મહેતાએ કહ્યું ભલું થયું, ભાગી ઝંઝાર, પત્ની ગઈ તો કઈ વાંધો નહીં. કેવી આમ કે મારી સાથે મારો ભગવાન છે ને, મારે વિયોગ કોનો? અને ભગવાન એને ક્યાં નથી સાચવાય બધાને? તો સીતાજી પણ સીતાજીના એ વાક્યને સૌ ભક્તો અનુસર્યા કો પ્રભુ સંગ. કોની દેન છે, કોની હિંમત છે કે ભગવાનના ભક્તની સામે આંખ ઉઠાવીને જોઈ શકે અને આંગળી ઊંચી કરી શકે? કો પ્રભુ સંગ મોહી ચિતવ નિહારા. એક તો બતાવો, અને જેને કંઈ કર્યું એની દશા અવગતિ જુઓ. રહા ન કો કુલ રોવ નિહારા, લાખ પૂત સવા લાખ નાતી, તારા વણ ઘર દિયા ન બાતી. કોઈ દીવો હળગાવનારો નતો રહ્યો. કેમ? કે પ્રભુએ સીતાજીની વાતને પ્રમાણિત કરી આપી કે ભગવાન આપ સંગ હો. અને આ શિયાળમાં અને સસલા જેવા, રાવણ જેવા અડપલું કરી જાય તો એને કઈ જોઈને બેસી થોડું રહેવાય? એટલે કહ્યું સિંગ બધુંહી જેમ સસક શિયાળ, સસલું કે શિયાળ સિંહણનું અડપ, સિંહણને અડપલો કરી શકે ખરી? જેનામાં પોતાનું આત્મબળ છે, હિંમત છે જેનામાં, એને કોઈ આમ નામ ના દઈ શકે એની સામુ ના આવી શકે. કેમ કે પ્રભુ મારી સાથે છે. પોતાની હિંમતથી નહીં, જ્યાં જ્યાં પ્રભુ આપણી સાથે હોય ત્યાં ત્યાં આ જગતની અંદર કોઈ નામ લઈ શકતું નથી. કો પ્રહલાદને ની પાછળ પ્રહલાદને શું કરી શક્યા? તો આમ જેની પાસે ભગવાનનું સાનિધ્ય, ભગવાનનું શરણ છે, એને સિંહની રક્ષા જેવી, જેમ વનનો રાજા સિંહ, આ જગતનો રાજા પરમાત્મા, એની ઓથ મળી ગઈ હોય, પછીથી કોઈ કે ત્યાં કોઈ એની એને નામ ના દઈ શકે. એમને સામાન્ય કોક શેઠિયો માણસ હોય, કોઈક નેતાનો નેતા હોય ને, તો એના ઓળખીતાનું કોઈ નામ ના દે તો ભગવાન સ્વયં અને સીતાજી પોતે છે, પત્ની છે, તો એની સામે કોણે કરી શકે? આમ સીતાજીએ ખુમારીથી કે પ્રભુ વનની અંદર ના દુઃખ આપે મને ઘણી બતાવ્યા, પણ એ આપ જ્યાં સુધી સાથે છો તો કોઈ વિષાદમાં નથી, બધું જ સહન કરી શકીશ, પણ આપનો વિયોગ સહન નહીં. ભગવાનના વિયોગ થી આ શરીર, આ જીવન કેવું બને એ સ્પષ્ટ બતાવી દીધું. પછી બધા જ દુઃખો આવી પડે, બધી રીતે દુઃખી થવું પડે, હેરાન થવું પડે, પણ જેની પાસે, જેના સાનિધ્યમાં, જે ભગવાનના સાનિધ્યમાં છે, સ્મરણથી, સેવાથી, કોઈ પણ રીતે ભગવાનના સાનિધ્યમાં, એનું આ દુનિયામાં કોઈ વાંકો વાર ના કરી શકે. જો જગવેરી હોય બાલન બાંકા કરશે. આમ હિંમતથી કહ્યું, મેં સુકુમારી નાથ બન્યો, હજુ તો હું જુવાન છું, જીવનના બધા દુઃખ અને આપત્તિઓને સહન કરવાની શક્તિ મારામાં છે. મેં સુકુમારી નાથ બને, અને હું તો સુકુમારી છું, પણ આપ નાથ છો, વનમાં જ વનને લાયક છો, અને શું આપ હું વનને લાયક નથી? નાથ બને જોગુ, હું પણ જુવાન છું, અને તું અહીં ઉચિત તપ હું કહું ભોગ, આપ તપ કરો અને ભોગો, હું રાજમહેલના રાજસુખ ભોગવું એ શક્ય છે? દાંપત્ય જીવનની સંતુલન જયારે તૂટે ત્યારે આ દશા થાય કે તમે તમારું કુટુંબ મારે શું, તમારું તમે ભોગવો ને હું શું કરવા ભોગવું, આ જ્યાં થાય ને ત્યારે સંતુલન તૂટતું હોય છે. પણ સીતાજીએ દાંપત્ય જીવનનું સંતુલન ન તૂટે, તૂટવા નથી દીધું. સામેથી પતિ પોતે કે છે, સાસુમાં પોતે કે છે કે તમે વનમાં ન જશો અને ઘેર રહો, પણ સામે તરત કહી દીધું તો મેં ઉચિત તપ, આપને 14 વર્ષ તપ કરવાનું અને મારે 14 વર્ષ રાજમહેલના ભોગો ભોગવવાના, આ કેવી રીતે બની શકે? બે છેડા જુદા જુદા, તાજવાના બંને છેડા જુદા જુદા હોય, પણ જ્યાં કાંટી હોય ત્યાં આગળી જ એને એનું સંતુલન આવવા દીધું હોય તો દુઃખ તો દુઃખ અને સુખ તો સુખ, ભોગ તો ભોગો ભોગવાનો, વિયોગ તો વિયોગ ચાલવાનો, તો એ બે વસ્તુ નહીં બની શકે. આપ વનમાં જાઓ અને હું અયોધ્યામાં રહું, આપ તપ કરો અને હું ભોગો ભોગ, આપ તપના અનેક સુખ દુઃખ સહન કરો, દુઃખો સહન કરો અને હું અહીંયા રાજમહેલના સુખ ભોગવું, એ શક્ય નથી. જે હશે તે દરેક પરિસ્થિતિ એક સમાન હશે. આપ રાજમહેલમાં તો હું રાજમહેલમાં, આપ વનમાં તો હું વનમાં, એટલે સ્પષ્ટ દલીલ કરતા, દલીલ નહીં, પોતાની વિનંતી કરતા કહી દીધું કે આ ઉચિત નથી. એટલે એને માટે તો આપણે સાચો ન્યાય તોડવો પડશે. હવે દાંપત્ય જીવનનો ધર્મ કયો? કયો ધર્મ? જે કઈ સ્થિતિ છે, બંને વેચવી, સુખની હોય તો સુખની વેચી લેવી, દુઃખની હોય તો દુઃખની વેચી લેવી, આપત્તિમાં સમાન રહેવું, સાથે રહેવું. પણ જો આપત્તિમાં બેમાંથી કોઈ પણ એક જણે એકને તરછોડ્યા તો એકનું જીવન વિકૃત થતાં બીજાને દુઃખી થવું પડશે. માનો કે પતિ આપત્તિમાં આવી પડ્યો છે, પૈસાની ખોટ ગઈ, કે છે, અને કંઈક એવી માનસિક પરિસ્થિતિ આવી પડી અને પત્ની એને છોડી દે તો પેલો વ્યસની થઈ જશે, એડિક્ટ થઈ જશે. કેમ? કોઈ કોઈ એને કોઈ એનો એને સથવાળો આપનાર નથી, કોઈ સાંત્વન આપનાર. શા માટે? હું છું ને એમ કહેનાર કોઈ ના. એટલે તમે પણ દુઃખી અને એ પણ દુઃખી, અને કાયમ ને માટે જીવનની અંદર એ પરિસ્થિતિ પછી ભલે પૈસા ફરી પાછા આવે પણ જે કુટેવ પડી ગઈ ને એ નહીં છૂટે, અને ભોગવી લેવી પડશે. એટલા માટે દાંપત્ય જીવનની અંદર જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ દુઃખે દુઃખી, સુખે સુખી અમે સાથે રહેવાના. આ જ વસ્તુ હોય તો જ એ દાંપત્ય જીવન સુખી, સફળ ને શાંત. સીતાજીએ તરત કહી દીધું કે તુમાં ઉચિત તપ મોકહ ભોગ, શું મને ભોગવો ઉચિત છે? આપ તપ કરતા હો, આપ ત્યાગમાં હો, તો હું વૈભવમાં અને ભોગોની અંદર કેવી રીતે રહી શકું? જે હશે તે આપના બંનેનું સમાન અને સરખું.